મન અનુભવથી ઘડાય છે. મનને અનુભવ પણ પ્રિય છે, મનને પણ અનુભવ ખૂબ પ્રિય છે. અને અનુભવનો સંગ્રહ કરવા માટે મન આતુર છે. સાધન ભજન જે કઈ અનુભૂતિ થાય, અનુભવ થાય, એ અનુભવ આધ્યાત્મિક છે અને ખૂબ જ પ્રગતિશીલ છે. જીવનનો વિકાસ અનુભવ વડે જ થાય છે અને એ અનુભવ એને સાચો માર્ગદર્શક બને છે. અનુભવ વગરનો માણસ અધૂરો છે. અને કેટલી સરસ વાત કરી છે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો સૂર્ય ક્યાં ના જાય, સૂર્ય બધે જ જઈ શકે. કવિનું કવિત્વ પાંગરે છે, પણ જ્યાં સૂર્ય ના પહોંચે ત્યાં કવિ પહોંચે, જ્યાં કવિ ના પહોંચે ત્યાં અનુભવી પહોંચે છે. એધાણી અનુભવની કરજો. કેટલી સરસ વાત છે કે માણસના જીવનમાં અનુભવનું મહત્વ એક કહેવત કહી જાય. એક સંત મહાપુરુષ પણ પોતાના શ્રી મુખથી વાત કરે તો એ અનુભવ કેવો શક્તિશાળી હશે કે એના માટે માણસ આતુર હોય કે મારે અનુભવ નથી, કે હું અનુભવ વાળો છું. કોઈ પણ કામ લેવા જાઓ, નોકરી ધંધો, તો પેલો પૂછે અનુભવ કેટલો છે, કે અનુભવ આટલા વર્ષો, તો સારું, તો બરાબર છે, તો ચાલો આવી જાઓ કામમાં. પણ કે હજુ નવો જ છું, અનુભવ નથી, સારું પછી આવજો, ફરી તમને બોલાવીશું. તો અનુભવ માણસની આગળ આગળ ચાલે છે અને અનુભવની પાછળ માણસ ચાલતો હોય છે. કે જે એ અનુભવ એને સફળતા અપાવે, એને ગૌરવ અપાવે, એને કામ અપાવે અનુભવ. પણ અનુભવ હોય જ નહીં તો કામ ક્યાંથી મળવાનું? તો અનુભવની, આપણો પોતાનો જે અનુભવ છે એને સમજી રાખવો પડે. સમજીને આપણા જીવનની અંદર એને એક યાદગાર વસ્તુ બનાવી દેવી પડે, પ્રસંગ બનાવી દેવો પડે કે મારા અનુભવની મને યાદગાર પ્રસંગ છે, એમ કહીને બોલીએ. તો એને પોતાને એમ થાય કે સાંભળનારને પણ થાય કે આ માણસ કેટલો બધો અનુભવી છે. તો અનુભવથી કાર્ય સરે, કાર્ય સફળ થાય અનુભવથી. ભલે એની પાસે અનુભવ ના હોય, પણ પોતે પોતાની ત્યાં જે કામ કર્યું એની ઉપરથી પણ એને અનુભવ લઈ લે કે આ મને અનુભવ મળ્યો, કામ સરસ થયું, દિલચસ્પી હોય, એમાં અનુરાગ હોય, તો અવશ્ય માણસના જીવનની પહેલી સફળતા એ પણ એનો અનુભવ બની જાય. ભલે ના આવડતું હોય, રોટલી વણવા બેસે એનો આકાર નકશા જેવો થાય, પણ સરસ શેકાય અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે, ચલો ભલે આકાર નતો પણ લાગતી હતી સરસ, સ્વાદ વારી લાગતી હતી, આ અનુભવ. અને યાદ રહે અનુભવ. જીવનના અનેક એવા પ્રસંગો હોય કે માણસને ગૌરવપ્રદ હોય, એને યાદ રાખવા માટે એને પોતાને આનંદ થાય. પણ જો અધ્યાત્મ માર્ગની અંદર અનુભવ છે, ઘણા બધા અનુભવો હોય, એ અનુભવો વડે માણસ પોતાનું આધ્યાત્મિક જીવન એટલું સરસ આગળ લઈ જઈ શકે. અને જે આપણે ત્યાં છે ને કે ભાઈ માણસ છે, માણસમાંથી મહામાનવ બની શકે છે, અનુભવ વડે અને મહામાનવ માંથી એ અતિમાનવ બની શકે છે. કેમ કે એની પાસે અભ્યુદય છે, એની પાસે આટલો મોટો અનુભવ છે અને એના માટે અનુભવ કામ લાગે છે, એને આગળ વધારે છે. તો માણસનું જીવન પ્રબળ શક્તિશાળી હોય, ઘણું બધું શોધી શકે, ઘણું બધું સંપન્ન થઈ શકે, પણ એક અનુભવથી. એની પાસે નિપુણતા હશે, એની પાસે સાચી કામની સૂઝ ને સમજ હશે, તો એ પણ અનુભવમાં જોડાઈ જશે, કામ લાગશે. ધગશ હોવી જોઈએ, સૂઝ હોવી જોઈએ. તો આધ્યાત્મિક અનુભવ આપણને આપણા ઉન્નતિના માર્ગે, આપણા જીવન જીવવાના માર્ગે, જીવન વિકાસના માર્ગે એક બલપ્રદ, ખૂબ જ આશ્વાસન જે આપનાર ગણાય. કોઈ વિદ્યાર્થી આવે કે કોઈ દુઃખી માણસ આવે, એ મારા આશીર્વાદ આપો. બસ આશીર્વાદ લઈને એની માનસિકતા કેવી બની જશે કે મને આશીર્વાદ મળ્યા છે, મારું સારું જ થવાનું છે, હું સફળ થયો છું. આ એક પણ માણસના જીવનની એક મનસ, એક સાયકોલોજી, માનસિકતા, અને એ અનુભવ થાય જો હું પાસ થઈ ગયો, આશીર્વાદ લઈને ગયો હતો. જીવનનો અભ્યુદય, ઉન્નતિ એ અનુભવ વડે જ માણસ પ્રાપ્ત કરી શકે છે. અનુભવના છો આનંદી અમો અલપ જીવ, શિવ દશાને સી કેરે કહીએ વંદી. હવે અનુભવમાંથી આનંદ મેળવવાનો છે, અનુભવમાંથી સફળતા મેળવવાની છે. તો એ સફળતા આપણને આપણા આધ્યાત્મિક જીવનને એટલું સૌમ્ય સફળ બનાવશે કે આપણને પોતાને એમ થશે, ખાસ આધ્યાત્મિક અનુભવ મને કામ લાગ્યો, મારો આધ્યાત્મિક અભ્યુદય મારા જીવનને સફળ રીતે જીવવાની અંદર કામ લાગ્યો. એટલે કે અપાર સંસાર સમુદ્ર મધ્યે, તો એ સંસારની અંદર આવા ભયંકર સમુદ્ર સાગરને તરવાનો હોય તો ત્યાં આગળ શ્રદ્ધા, અને શ્રદ્ધામાંથી થયેલું સાહસ અને સાહસથી થયેલો અનુભવ. ગમ લેવા ગુરુ પાસે જઈએ, એનું માર્ગદર્શન આપણી પાસે. કામ છે, લક્ષ છે, પણ સાધન નથી. કેવી રીતે સફળ થશું? તો લક્ષ્ય સુધી પહોંચવા માટે કોક અનુભવીને સાથે લેવો પડશે, તમે ચાલો નહી. તો જીવનના લક્ષ્યને પહોંચવા માટે પણ અનુભવો જરૂર ના છે, અનુભવી જરૂર છે. ક્યાંક પ્રવાસે ગયા, સરસ મજાનું સ્થળ હોય, આપણે તો અજાણ છીએ, પહેલી વાર ગયા છીએ, તો શું કરીશું? કોઈક માર્ગદર્શક, ભૂમિઓ, અનુભવી સાથે લઈશું, ચાલો ને, બધું જ જોવા માટે. એને પોતાને કે ચાલો અનુભવી સાથે લીધો છે ને, આપણને બધું સમજાવશે અને રસ પડે. જેનું કાર્ય છે અનુભવનો, જે બધું રાત દિવસ એનો અનુભવ છે, આખો ઇતિહાસ બતાવ્યા કરે, બધું જ શિલ્પ બતાવ્યા કરે, અને જોનારને પણ પૂર્ણ સંતોષ થઈ જાય. તમે બહુ સારું કામ કર્યું. તો એવી સમજ લેવા માટે માર્ગદર્શક પાસે જ એનું ભારવું પડે, તો જ એ માર્ગદર્શન વડે આપણે પહોંચી શકીએ. જેમ મીરા છે, એનું જીવન આપણને માર્ગદર્શક, પથદર્શક બની શકે છે. રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુ, એમના જીવનને આપણે જોઈએ, દર્શન કરીએ એમના જીવનને, તો આપણને પણ એમના અનુભવ આપણા માર્ગદર્શક બની શકે છે. આપણા ઋષિમુનિઓએ શાસ્ત્ર ગ્રંથો બનાવ્યા એ શું છે? એમનું જ્ઞાન છે, એમનો અનુભવ છે. જે જે સત્ય અનુભવ વડે સમજાયું ને એને ધર્મગ્રંથોની અંદર સ્થાપિત કરી છે. અને એ ધર્મગ્રંથોમાં સ્થાપિત થયેલું એમનું અનુભવનું જ્ઞાન, અનુભૂતિ એ આજે આપણને ઉપયોગમાં કામ લાગે છે. એટલે શાસ્ત્ર ગ્રંથો પણ અનુભવના ગ્રંથો છે, અને એ ગ્રંથોમાંથી આપણને ઘણું બધું મળે છે, ઘણું મળે છે, એના અનુભવો મળે છે. અને એને કારણે આટલા હજારો વર્ષની પુરાણી કથા ગ્રંથો આજનો ભણેલો સુધરેલો માણસ પણ વાંચે છે, એને સાંભળે પણ ખરું. કેમ? વર્તમાન ધબકતા વર્તમાન જીવનને પણ 5000 કે 25000 વર્ષ જૂનું પુસ્તક ને માર્ગદર્શન આપનાર બને છે. એ જે મહાપુરુષોએ જે વિભૂતિએ સર્જન કરેલું, એમણે પોતાના અનુભવ, એમણે પોતાનું જ્ઞાન એ શાસ્ત્રમાં મૂક્યું, અને મૂક્યું તો આપણને એમનો અનુભવ કામ લાગ્યો. નહીં તો ગ્રંથ હોત જ નહીં, તો આપણે બધા જ અભણ હોત. આપણી આપણું જીવન, આપણું અસ્તિત્વ વન્ય પશુ જેવું જ હોત અનુભવ સિવાય. પણ જ્યાં માણસને અનુભવ મળે છે ત્યારે એ વિકસતો જાય છે. ઇતિહાસ શું છે? એ ભૂતકાળના માણસોની અનુભવની ટાંચણો છે. એધાણી અનુભવ નહીં કરીએ, એધાણી એનું નામ ટાંચણ, કે એને લખી રાખો. એનો અભ્યાસ કરવામાં આવે આજે, અને ત્યાર પછી વર્તમાન જીવન કેવું જીવવું, વર્તમાન શાસન કેવું ચલાવવું, એ ભૂતકાળના ઇતિહાસના અનુભવ પરથી લેવાય. માણસની ઉપાસના પણ કેવી છે, કેવો સફળ થાય છે, કેવો સાત્વિક બને છે, કેવો શાંત છે, કેવો સજ્જન છે, આ બધું જ દેખાય, અને એના ઉપરથી બીજા માણસને પ્રેરણા મળે કે ચાલને હું પણ આ રસ્તે જઉં, હું પણ સારું જીવન જીવી શકું. તો એ છે ગ્રંથોના મહાપુરુષોના અનુભવ, અને એ અનુભવોના માર્ગે જે ચાલ્યા એ બધા જ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુ આ બધા જ સફળતાને પામ્યા છે. કેમ? કે એ જે અનુભવના નું માર્ગદર્શન મળ્યા જ કરે, અને એ અનુભવને માટે ન સમજાય તો ચાલો ગુરુ મહારાજની પાસે. જ્ઞાનનો પથ હોય, ભક્તિ પથ હોય, કોઈ પણ હોય, તો એના માટે કોઈ પણ અનુભવી સદગુરુની પાસે જવું જ પડે. શેર બજારમાં એમને પગ મૂકો તો ખોઈને જાવો, પણ કોઈક અનુભવીની સાથે રહી એ કેમ ચાલે છે, એ શું કરે છે, કેવી હવા છે, આ બધું જ સમજ્યા પછી શું કરવું, કયો નિર્ણય લેવો. તો આવા લૌકિક કાર્ય, ભૌતિક કાર્યની અંદર પણ અનુભવી માણસ તો જોઈએ જ, નહીતર જે છે તે ખોઈ બેસી ને આવે. જય મહારાજે કેટલી સરસ વાત કરી છે, અનુભવની એધાણી કરો, અને પછીથી લક્ષ્ય જે કઈ આપણું ધ્યેય છે એના માટે સદગુરુ પાસે જાઓ. સદગુરુ ચોક્કસ ધ્યેયના માર્ગે સ્વસ્થતાથી સફળતાથી પહોંચાડી દેશે. કેમ? કે એમની પાસે શક્તિ છે, એ અનુભવ છે, અને એ અનુભવે તો સદગુરુ પણ સદશિષ્યને સન્માર્ગે લઈ જાય છે. સદગુરુ પાસે અનુભૂતિ છે, અનુભવ છે, અને એના જ શક્તિ બળે સૌને, આખા સમાજને. અરે ગ્રંથ દ્વારા કેટલી પેઢીઓ સુધી પોતાનો અનુભવ એ મહાપુરુષ સૌને માટે મોકળો મૂકીને જાય. તો અનુભવ માણસના જીવનમાં કેવું અમૃત છે. અનુભવ તો એક અમૃત છે. અનુભવ સફળતાની ચાવી છે. એ જ અનુભવ દરેક જીવનમાં, દરેક ક્ષેત્રમાં અત્યંત આવશ્યક છે. અહીંયા તો જય મહારાજ પોતાના શ્રીમુખથી વાત કરી રહ્યા છે, એટલે અધ્યાત્મનું જ લક્ષ્ય હોય. ધીરે 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 ઉપાસના દ્વારા, સાધના દ્વારા માણસ આગળ વધે. એકદમ તો નહીં વધી શકાય, એને વધવાનો ક્રમ બહુ જ આછો હોય, બહુ જ ધીમું હોય. અને એ અભિગમ, એનો અભ્યુદય, એને પ્રાપ્ત થયેલું જે કઈ એનું અનુભવનું ભાથું છે એને કામ લાગશે. દરેક વ્યક્તિ પોતાના જીવનને પણ જો તપાસે, એ જ્યાં સુધી આવીને ઉભો છે આ જીવનની અંદર આજ દિવસ પર્યંત, ત્યાં સુધીનો એ પોતે જ પોતાના જીવનના અનુભવોનો અભ્યાસ કરી જુઓ. જે જીવનના અનુભવોનો અભ્યાસ, કંટાળો આવે, ઈચ્છાય ના થાય કે હું શું જોઉં, તું આ તો મારું કરેલું છે, તો મને આવડે છે, પણ તે છતાંય એ રમત છે, બાલ્યાવસ્થા છે. અમુક ઉંમર પછી જયારે માણસ પરિપક્વ બને ને, ત્યારે એ ભૂતકાળ જે એના મનથી એને ક્યાંક એમને એ કરી નાખ્યો હોય, પણ એ સમયની જે સ્થિતિ, એનો જે અનુભવ, એ માણસને પાછો કામ લાગશે. પણ ક્યારે એ ઠરેલ થાય ત્યારે. બાકી જીવનની અંદર અનુભવો તો ડગલે ને પગલે થતા હોય છે, એ નથી થતા એવું નહીં. માણસ જો સમજે ને શીખે ને, તો ડગલે ને પગલે એને શીખવાનું મળે, અનુભવ મળે છે. પણ એને એના તરફ એનું લક્ષ્ય નથી, એટલે અનુભવોનો પણ અભાવ થઈ જાય જીવનમાં. અને જેના જીવનમાં થી અનુભવનો અભાવ થયો, એનો વિકાસ સહેજ પણ નહીં, આટલો નહીં, આળસુ જીવન થઈ ગયું. એ અનુભવથી થતો વિકાસ ક્યાં સુધી લઈ જશે? આ જીવ, આ શરીરમાં બેઠેલા આત્માને, શરીર તો ગંદકીથી ભરેલું છે. કોવા અસ્તિ નરકો સ્વદેહ. શિષ્ય ગુરુને પૂછે છે, મોટા મોટું નરક કયું? તો કે આ જોઈ લો, શરીર. તો શરીર પાસેથી અપેક્ષા કેટલી રાખવાની? જે ક્ષણભંગુર છે, નાશવંત છે. પણ શાશ્વત આત્માની અનુભૂતિ મન, શરીર વડે થઈ, શરીર સાધન છે. કોઈ સંત મહાપુરુષના શરણે અનુભવની વાતોથી આત્માનુભૂતિ એને થઈ, પોતે પોતાના સ્વસ્વરૂપની અંદર બેસી પણ ગયો અને પોતે અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપની અંદર વિલીન થઈ જાય. આ જગતને, જગતના સંબંધોની એને કશી જ ના પડી હોય. પણ એ અનુભવી સંતને લીધે. પ્રીતમ સ્વામી કે એવા અનુભવી સંતને લળી લળી લાગુ પાય. એવા અનુભવી સંતને લળી લળી લાગુ પાય. એ સંતે કેવો અનુભવ કર્યો હશે, અને જે સદગુરુ મળ્યા હશે એની પાસેથી કયો એવો અનુભવ મળ્યો હશે કે એવા અનુભવી સંતને લળી લળી લાગુ પાય આવો મોટો કવિ બોલી દે. તો અભ્યુદય જીવનનો, એની ઉન્નતિ અનુભવથી જ સાચી થાય. બિન અનુભવી માણસ ત્યારે પણ પ્રગતિ કરી શકે જ નહીં, છે ત્યાં ત્યાં જ બેઠેલો રહે. માણસનો સ્વભાવ એવો પડી ગયો હોય, ગમે તેવી વસ્તુ આમ સામે આવીને પડી હોય તો એના તરફ લક્ષ જ ના હોય, એની અસર જ ના હોય. તો એવો માણસ ન પ્રગતિ કરી શકે, ના આગળ વધી શકે. તો આવા જય મહારાજના આદેશને આપણે આપણા જીવનની અંદર ક્યાં આગાડી કેવી રીતે એનો સમાવેશ કરવો, જે અમારા તો અનુભવી છે જ, એ સામાન્ય અનુભવી નથી, કોઈ આ દુનિયાના ભૌતિક ના અનુભવી નથી, એ તો પોતાના પોતાની આત્માનુભૂતિ પોતાની સાથે. અને એ અનુભવ પોતાનો એ જ આજે આટલે આટલે સુધી લઈ ગયા છે. તો એ મહાપુરુષો એમના જીવનનું જે અનુભવ ને એની જે સમજ, એ એમના એકલા માટે નથી, પછી એ સૌને માટે મળી જાય. આ બધા જગતના જીવો છે કેવા દુઃખી છે, ચાલને એને પ્રભુનો માર્ગદર્શન માર્ગ બતાવી દઉં, એ પણ એક પુણ્ય છે. પણ કેમ, પોતાને જે અનુભવ થયો છે એ અનુભવ ઉપરથી વાત કરે છે. જેને પોતાના સ્વસ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ છે, દર્શન કર્યા છે, એ માણસ પોતે અંતર્મુખ બની ગયો છે, આત્માનુભૂતિ થઈ ગઈ છે. પછી ક્યારેક કોઈક મંદિરે ગાડી થઈને જતો હોય, જેને આત્માનુભૂતિ આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે, પરમાત્માની અનુભૂતિ કરી લીધી છે, તો એ મંદિરોમાં માણસ જયારે પગે લાગતો હોય ને, ત્યારે કે ત્યારે એને પોતાના મનમાં વિચાર, કેવી દયનીય અવસ્થા છે આ લોકોની, જુઓ ને, વર્ષો સુધી પથ્થરની પથ્થરે માથા ઘસે છે. વર્ષો સુધી પથ્થરે માથા ઘસે છે, ઉપલબ્ધિ તો કઈ નહીં, અનુભવ તો ખબર નથી. એટલે એવા અનભિજ્ઞ જીવો, અજ્ઞાની જીવો, એ આ રીતે પોતાની પાસે પોતાની સમક્ષ પડ્યું હોય છતાં એનાથી અજાણ હોય, અજ્ઞાન હોય, એને કશું સમજાય જ નહીં, અને પોતાની પોતાની સમજવાની તૈયારી પણ ના હોય, તો આવી અજ્ઞાનની સ્થિતિ શું થશે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન. સદગુરુ માત્ર, તસ્મૈ શ્રી સદગુરુવે નમઃ. એ એક શબ્દના અંજનથી, જ્ઞાનના અંજનથી એક શબ્દ આપી દીધો, જીવનનું અંધારું સમાપ્ત થઈ જાય. માત્ર આંખ ખુલે એટલું નહીં, સમસ્ત જીવનના અંધારા હટી જાય. મહામોહ તમપુંજ જાસુ બચન રબિકર નિકર, જેનું એક વાક્ય, એક સમજણનો દીવો પ્રગટાવી દીધો અંતઃકરણમાં, અજવાળું અજવાળું અજવાળું, એને એમ થાય ઓહો મારા અંતઃકરણમાં આટલું બધું અજવાળું. એ અજવાળું કોને, જેની પાસે હતું એ આપી શકે છે, જેની પાસે નથી એ શું આપવાનું હતું? એ તો એના જેવું થયું, સાપ ને ઘેર પરણો સાપ, જીભ ચાટીને આવે આપ પાછો આવે. તો અજ્ઞાનીની નજીકમાં જનારને માણસને એ જ રીતે એ ઉક્તિ પ્રમાણે જ પાછો ફરવાનો, જેને કદી કશું નથી મળવાનું. પણ જયારે ગમ લેવા ગુરુ પાસે જઈએ રે, ત્યારે વાત શું થઈ કે સાચી સમજણ લેવા માટે ચાલો ને સદગુરુ પાસે જઈએ. એ જ્ઞાની છે, એ અનુભવી છે, તો આ અનુભવી હોય તેને કહીએ, નહીં તો ગાઢું મૌન ગ્રહી. આ વાત જે છે એ જેને કહેવાતી હોય એને જ કહેવાય, બધાને ના કહી દેવાય. અને બધાને કહેવા જઈએ તો હસીને પાત્ર થાય, મશ્કરી કરે લોકો, આપેલો આવું કહેતો હતો. એટલે પોતાના અનુભવને મૂકવાની જગ્યા જોઈએ, પોતાના પોતાની વાતને સાચવવાને સંગ્રહવા માટે કોઈ કોઈક બીજું હૈયું જોઈએ કે એને પચાવી શકે. તો અનુભવ પચાવવો એ બહુ મુશ્કેલ છે, અને અનુભવ પચ્યા પછીથી અભ્યુદય ઉન્નતિ એ બહુ જ સરળ અને સહેલી છે જો માણસ એ અનુભવમાંથી આગળ વધે, માર્ગ પોતાનો માર્ગ શોધી લે તો. પણ અનુભવો ઘણા બધા થયા છતાંય માણસ ત્યાંનો ત્યાં જ પડ્યો રહે, ખસે જ નહીં, તેનું જીવન સડેલું છે, એની પ્રગતિ ક્યારે નહીં થાય, એ જડવત ત્યાં ને ત્યાં જ બેસી રહેશે. એક મજૂર ઝૂંપડામાં રહેનારો, સમય એટલો બધો હોય પણ ઝૂંપડાની બહાર જ બેસી રહ્યો હોય, ક્યાં તો બીડી ફૂક્યા કરતો હોય. કેમ? કે એને સમયની કિંમત નથી, સમયની ખબર નથી. પણ જો સમજી જાય કે આ તો સમય બગાડું છું, તો તરત ઉભો થઈ જશે, કામ શોધશે. તો આવા અનુભવની વાતોને જે મહારાજે અહીંયા ગાડી જીવન મુક્તિના માર્ગે જવાના ભાવ સ્વરૂપ એમાં વ્યક્ત કર્યા છે, અને એ ભાવોથી આપણે સૌ આપણા જીવનનો અભ્યુદય પ્રગતિ કરી શકીએ.